एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ज्ञान गोष्ठीमां आपनुं स्वागत छे। आजे आपणे एक एवा ऊंडा विचारकना दर्शनमां डूबकी मारीशुं जेमनी असर ખરેખર તો સદીઓ સુધી રહી છે પશ્ચિમ અને પૂર્વ બંનેના ચિંતન પર। નામ છે પ્લોટિનસ। કદાચ એમ કહી શકાય કે પ્લેટો કે એરિસ્ટોટલ જેટલું જાણીતું નામ નથી।
હા, એ વાત સાચી,
પણ એમના વિચારોનો પ્રભાવ કદાચ ઓછો નથી। આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે ભાઈ એવું તો શું હતું એમના વિચારોમાં કે એ આટલો સમય ટકી રહ્યા અને આજે પણ શું એ પ્રસ્તુત છે।
ચોક્કસપણે, પ્લોટિનસ જેમનો સમયગાળો લગભગ 204 કે 205 થી 270 ઈસવીનો ગણાય છે, એ ખરેખર એક રસપ્રદ વ્યક્તિત્વ હતા। જન્મ્યા રોમન ઇજિપ્તમાં, ભાષા ગ્રીક બોલતા હતા, પણ એમની જે દાર્શનિક ઓળખ હતી ને એ તો પૂરેપૂરી ગ્રીક જ, ખાસ કરીને પ્લેટોનિક।
ઓકે,
અને પછીથી જે આવ્યા ખ્રિસ્તી, ઇસ્લામિક, યહૂદી વિચારો, એ બધા વચ્ચે જાણે એક પુલ બાંધે છે।
બરાબર, તો એમના સમયની વાત કરીએ, 3 સદી તમે કહ્યું, એ તો રોમન સામ્રાજ્ય માટે બહુ જ આમ કહેવાય ને કે ઉથલપાથલનો સમય હતો।
હા, 3 સદીનું સંકટ કહેવાય છે એને, ક્રાઇસિસ ઓફ ધ 3rd સેન્ચુરી।
હા,
રાજકીય ગડબડ, લશ્કરી સંઘર્ષો, આર્થિક મુશ્કેલીઓ, બધું જ। તો આવા માહોલમાં એમના દર્શનનું શું મહત્વ રહ્યું હશે, લોકો કેમ એમના તરફ ખેંચાયા હશે?
બહુ સારો મુદ્દો છે। જુઓ, જ્યારે બહારની દુનિયામાં આવી અંધાધૂંધી હોય, કોઈ સ્થિરતા ન દેખાય, ત્યારે લોકો શું કરે? સ્વાભાવિક રીતે જ અંદર જુએ, આંતરિક શાંતિ શોધે, મુક્તિનો માર્ગ શોધે।
એટલે એ યુગમાં આધ્યાત્મિકતાની એકદમ તીવ્ર ખોજ ચાલતી હતી, રહસ્યમય ધર્મો ઉભરી રહ્યા હતા, જ્ઞાનવાદ એટલે કે ગ્નોસ્ટિસિઝમ, ખ્રિસ્તી ધર્મ, આ બધાનો ઉદય થઈ રહ્યો હતો, અને જે જૂની ફિલોસોફી હતી જેમ કે સ્ટોઇકવાદ, એપિક્યુરિયનવાદ, એ પણ આંતરિક શાંતિ પર જ ભાર મૂકતી હતી, અત્રેક્સિયા જેને કહે।
હા, તો આ બધા વચ્ચે પ્લોટિનસે શું અલગ આપ્યો, એમની ખાસિયત શું હતી?
એમણે પ્લેટોના દર્શનને એમ સમજો કે માત્ર એક બૌદ્ધિક કસરત તરીકે ન જોયું, એમના માટે એક જીવંત આધ્યાત્મિક રસ્તો હતો, આત્માને એના મૂળ દૈવી સ્ત્રોત સાથે પાછો જોડવાનો માર્ગ।
અચ્છા,
એમણે પ્લેટો, એરિસ્ટોટલ, સ્ટોઇક્સ આ બધાના વિચારો લીધા ખરા, પણ એનું એક અનોખું સંયોજન કર્યું। એમનો ભાર કોરા તર્ક પર ઓછો અને અનુભૂતિ પર, સાક્ષાત્કાર પર વધારે હતો, અને આ વાત એ સમયના લોકોને, જેઓ માત્ર જવાબો નહોતા શોધતા પણ જીવવાની રાહ શોધી રહ્યા હતા, એમને બહુ આકર્ષક લાગી।
એમના પોતાના જીવનની શરૂઆત કેવી હતી? સાંભળ્યું છે કે ફિલોસોફીમાં રસ એમને મોડો જાગ્યો હતો?
હા, એવું કહેવાય છે। લગભગ 27 વર્ષના થયા ત્યારે એલેક્ઝાન્ડ્રિયામાં એમનો ફિલોસોફી તરફ ઝોક વધ્યો। એ પહેલા એમનો જન્મ તો રોમન ઇજિપ્તના લાઇકોપોલિસમાં થયેલો। ઘણા શિક્ષકો પાસે ગયા પણ ક્યાંય સંતોષ ન મળ્યો। પછી એમને મળ્યા એમોનિયસ સેકસ।
એ કોણ હતા?
એ થોડા રહસ્યમય શિક્ષક હતા, સ્વશિક્ષિત, કોઈ બહુ મોટી ઓળખ નહીં, પણ પ્લોટિનસ એમને સાંભળીને એટલા પ્રભાવિત થયા કે બોલી ઉઠ્યા, આ એ જ માણસ છે જેની હું શોધમાં હતો। અને પછી તો 11 વર્ષ એમની પાસે જ અભ્યાસ કર્યો।
11 વર્ષ લાંબો સમય કહેવાય।
હા,
પછી એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો, પર્શિયા જવાનો પ્રયાસ, એ શું હતું?
હા, એમને પૂર્વના જ્ઞાનમાં, ખાસ કરીને પર્શિયન અને કદાચ ભારતીય દર્શનમાં બહુ રસ હતો, એટલે એ જાણવા માટે એ સમયના રોમન સમ્રાટ ગોર્ડિયન 3જા એમના લશ્કરી અભિયાન સાથે જોડાયા।
ઓ,
પણ રસ્તામાં જ સમ્રાટની હત્યા થઈ ગઈ, આખું અભિયાન પડી ભાંગ્યું, અને પ્લોટિનસને તો માંડ માંડ જીવ બચાવીને ભાગવું પડ્યું, સીધા પહોંચ્યા રોમ।
એટલે પૂર્વનું જ્ઞાન લેવા ગયા અને પહોંચી ગયા પશ્ચિમના કેન્દ્રમાં।
બરાબર, ક્યારેક અણધાર્યા વળાંકો જ સાચી દિશા બતાવે છે। રોમ એમના માટે યોગ્ય સ્થળ સાબિત થયું,
અને રોમમાં આવીને જ એમણે પોતાની ફિલોસોફી સ્કૂલ શરૂ કરી,
જે પછી બહુ પ્રખ્યાત થઈ।
બિલકુલ, લગભગ 40 વર્ષની ઉંમરે રોમ આવ્યા અને ત્યાં પોતાની શાળા સ્થાપી, અને એ શાળા એટલી સફળ રહી કે મોટા મોટા લોકો, સેનેટરો, ડોક્ટરો અને પોર્ફિરી જેવા બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ પણ એમની પાસે ખેંચાઈ આવ્યા। 25 વર્ષથી વધુ સમય એમણે ત્યાં ભણાવ્યું।
એમનું પોતાનું જીવન કેવું હતું?
ખૂબ સાદું, તપસ્વી જેવું, પણ એમની અસર બહુ ઊંડી હતી।
અને ભણાવવાની રીત, એ પણ કંઈક અલગ હતી ને, આમ રૂઢિગત લેક્ચર નહોતો આપતા.
ના ના, મોટે ભાગે તો અનૌપચારિક ચર્ચાઓ થતી, સંવાદ, પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહન આપતા. એમના શિષ્ય પોર્ફિરીએ તો એવું પણ નોંધ્યું છે કે જ્યારે પ્લોટિનસ ભણાવતા હોય કે ઊંડા ચિંતનમાં હોય ત્યારે એમના ચહેરા પર જાણે અંદરનો પ્રકાશ દેખાતો હોય, એકદમ તેજ આવી જતું.
અદ્ભુત. હા, એમના ઊંડા અનુભવોનો એ સંકેત હશે કદાચ.
પણ આટલા આધ્યાત્મિક અને ઊંડા ચિંતક હોવા છતાં એ સાવ દુનિયાથી અલિપ્ત નહોતા. પેલી અનાથ બાળકોના વાલી બનવાની વાત સાંભળી છે, એ રસપ્રદ છે.
સાચી વાત. એમના ઘણા પૈસાદાર રોમન મિત્રો હતા. જ્યારે એમનું મૃત્યુ થતું ત્યારે એ પોતાના બાળકોની જવાબદારી પ્લોટિનસને સોંપતા જતા.
ઓહો.
હા, આ બતાવે છે કે લોકો એમના જ્ઞાનની સાથે સાથે એમની નૈતિકતા અને વ્યવહારિક બુદ્ધિ પર કેટલો ભરોસો કરતા હતા. એમને તો એકવાર સમ્રાટ ગેલિનસ પાસે એક પ્રસ્તાવ પણ મૂકેલો, પ્લેટોના સિદ્ધાંતો પર આધારિત એક આદર્શ નગર પ્લેટોનો પોલીસ વસાવવાનો.
ખરેખર? પછી શું થયું એનું?
એ યોજના તો સાકાર ન થઈ શકી, પણ એમના વિચારોનો વ્યાપ દર્શાવે છે.
અને એમની જે એકમાત્ર કૃતિ છે ધી એનિડ્સ, એ પણ એમના વિદ્યાર્થીઓએ આગ્રહ કર્યો ત્યારે લખાઈ.
હા, એમને પોતે લખવાનો બહુ ઉત્સાહ નહોતો, શરીર પ્રત્યે પણ એમને ખાસ લગાવ નહોતો, એટલે ચિત્ર બનાવવાની પણ ના પાડતા. પણ વિદ્યાર્થીઓએ બહુ કહ્યું એટલે જીવનના છેલ્લા દાયકામાં એમણે નિબંધો લખવાનું શરૂ કર્યું. પ્રમાણે ગોઠવવાને બદલે 99ના 6 ગ્રુપ બનાવ્યા.
99ના
કેમ? ગ્રીકમાં 9ના સમૂહ માટે શબ્દ છે એનિયા, એનેયા, એટલે એના પરથી આખા સંગ્રહનું નામ પડ્યું એનિડ્સ.
ઓ, એટલે આ નામ પાછળ આ કારણ હતું. તો આ એનિડ્સમાં મુખ્ય વિચારો કયા છે અને એની ભાષા કેવી છે? સાંભળ્યું છે કે સમજવી સહેલી નથી.
ના, સહેલી તો નથી જ. એનિડ્સમાં બહુ ગહન વિષયો છે. નીતિશાસ્ત્ર, બ્રહ્માંડ, આત્મા, બુદ્ધિ, જેને એ નોસ કહે છે, અને સૌથી ઉપર પેલું પરમ સત્ય એક.
હા,
એની શૈલી પણ એવી જ છે, ગહન, ઘણીવાર ટૂંકી અને સૂત્રાત્મક, જાણે સમાધિમાં લખાઈ હોય એવી. એ કોઈ શરૂઆતથી અંત સુધીની સળંગ દલીલ નથી, પણ જુદા જુદા સમયે કરેલા ઊંડા ચિંતનનો સંગ્રહ છે. એટલે એમાં પ્લોટિનસના પોતાના જે રહસ્યમય અનુભવો હતા એની ઝલક દેખાય. એને સમજવા માટે ખાલી તર્ક નહીં, પણ થોડી સહજાનુભૂતિ પણ જોઈએ.
તેમના ફિલોસોફીનું કેન્દ્ર પેલો 3 મૂળભૂત તત્વોનો સિદ્ધાંત છે નહીં, એક, બુદ્ધિ અને આત્મા.
હા, એને 3 હાઇપોસ્થસિસ કહે છે.
ચાલો એકથી શરૂ કરીએ, ધ 1. આ શું છે? સમજવો થોડો અઘરો લાગે છે.
હા, અઘરો તો છે જ, કારણ કે એ આપણી સમજની પહેલે પાર છે. એક તો હેન, ધ 1, એ પ્લોટિનસના દર્શનનું એકદમ શિખર છે. બધું જ એમાંથી આવે છે, પણ એ પોતે કોઈ વસ્તુ નથી. એ કોઈ અસ્તિત્વ નથી જેને આપણે શબ્દોમાં બાંધી શકીએ.
એટલે
એ અનંત છે, સંપૂર્ણપણે સરળ છે, એનું વર્ણન ન થઈ શકે. એ અસ્તિત્વ, બીંગ અને વિચાર, થોટથી પણ પર છે. એ કોઈ ભગવાન નથી જે વિચારે છે કે દુનિયા બનાવે છે.
તો પછી?
એ શુદ્ધ એકતા છે જેમાંથી બધું આપોઆપ વહે છે. પ્લોટિનસ સરસ ઉદાહરણ આપે છે, જેમ સૂર્યમાંથી પ્રકાશ નીકળે, એ સૂર્યની કોઈ ઈચ્છા નથી, એ એનું સ્વરૂપ છે. એમ એક એટલું પૂર્ણ છે કે એમાંથી સતત ઉર્જા, વાસ્તવિકતા બહાર તરફ વહે છે, એ રોકી ન શકાય.
તો આ વહેણમાંથી પહેલું શું બહાર આવે છે? પેલી બુદ્ધિ, નોસ.
બરાબર. એકમાંથી જે પહેલું સ્તર પ્રગટ થાય છે એ છે બુદ્ધિ, નુસ, ઇન્ટેલેક્ટ. આ શુદ્ધ વિચારનું ક્ષેત્ર છે, સંપૂર્ણ અસ્તિત્વનું. પ્લેટોના જે અમૂર્ત વિચારો, ફોર્મ્સ છે ને, જેમ કે સુંદરતાનો વિચાર, ન્યાયનો વિચાર, એ બધા અહીંયા એક સંપૂર્ણ એકતામાં રહેલા છે.
એટલે વિચારોની દુનિયા.
હા, પણ એકદમ શુદ્ધ. અને આ બુદ્ધિ સતત પેલા એકનું જ ચિંતન કરે છે, એના ચિંતનથી જ એનું અસ્તિત્વ ટકે છે.
અને બુદ્ધિ પછી આવે આત્મા, સાઇકી, એનું શું કામ?
બુદ્ધિમાંથી પ્રગટ થાય છે આત્મા, સાઇક, સોલ. હવે આત્મા એક કડી જેવો છે, ઉપર બુદ્ધિની દુનિયા અને નીચે આ ભૌતિક જગત, એની વચ્ચે.
અચ્છા.
આત્માના પણ 2 ભાગ છે, એક ઉપરનો ભાગ જે બુદ્ધિનું ચિંતન કરતો રહે છે, અને બીજો નીચેનો ભાગ જે આ ભૌતિક જગત બનાવે છે એને ચલાવે છે. આને વિશ્વ આત્મા કહેવાય, જે આખા બ્રહ્માંડને જીવ આપે છે, અને એમાંથી જ આપણા જેવા વ્યક્તિગત આત્માઓ આવે છે જે શરીરમાં વસે છે.
આ આખી પ્રક્રિયા નીચે આવવાની એને પ્રગટીકરણ કહેવાય છે, ખરું ને?
હા, ગ્રીકમાં એને પ્રોડોસ કહે છે. જેમ જેમ એકથી દૂર જઈએ એમ એકતા ઓછી થતી જાય, પૂર્ણતા ઘટતી જાય, છેક નીચે આવે દ્રવ્ય, મેટર.
તો પછી માણસના જીવનનો મતલબ શો? ખાલી નીચે આવવાનું જ?
ના ના, આ પ્રવાહ ખાલી એકતરફી નથી. માણસનો ઉદ્દેશ્ય છે આ પ્રવાહની ઉલટી દિશામાં જવાનો. નીચે ઉતર્યા, હવે પાછું ઉપર ચડવાનું. એને કહેવાય પ્રત્યાગમન, રિટર્ન, ગ્રીકમાં એપિસ્ટ્રોફી.
એટલે કે આત્માની પાછી પોતાના ઘરે, પોતાના મૂળ સ્ત્રોત તરફની સફર.
બરાબર. અને આ સફર બહારની નથી, પગની નથી, આ અંદરની સફર છે. ઇન્દ્રિયોથી, ભૌતિક જગતથી ઉપર ઉઠીને આત્માએ પોતાના સાચા સ્વરૂપને ઓળખવાનું છે, બુદ્ધિના સ્તર સુધી પહોંચવાનું છે, અને છેલ્લે પેલા એક સાથે એક થઈ જવાનું છે. આ જે રહસ્યમય એકતા છે એને પ્લોટિનસ હેનોસિસ કહે છે. આ જ જીવનનું સાચું લક્ષ્ય છે.
પણ એક પ્રશ્ન થાય, જો બધું જ એકમાંથી આવે છે અને એક તો પરમ શુભ છે, તો પછી આ દુનિયામાં ખરાબી, અનિષ્ટ એ ક્યાંથી આવ્યું? શું દ્રવ્ય પોતે જ ખરાબ છે, પેલા જ્ઞાનવાદીઓ માનતા હતા એમ?
ના, પ્લોટિનસ આ બાબતે જ્ઞાનવાદીઓ સાથે જરાય સહમત ન હતા. એમણે તો જ્ઞાનવાદીઓ વિરુદ્ધ લખ્યું પણ છે. તેઓ માનતા હતા કે અનિષ્ટ કોઈ પોઝિટિવ શક્તિ નથી, એ કોઈ વસ્તુ નથી.
તો શું છે
અનિષ્ટ? એ અભાવ છે, પ્રાઇવેશન. શેનો અભાવ? સારાપણાનો, સ્વરૂપનો, એકતાનો. જેમ અંધારું એ પ્રકાશનો અભાવ છે, બસ એમ જ. જેમ જેમ આપણે એકથી દૂર જઈએ તેમ તેમ પૂર્ણતા ઘટતી જાય. આ ઘટવું, આ અભાવ, એ જ અનિષ્ટ છે.
એટલે દ્રવ્ય પોતે ખરાબ નથી?
ના, દ્રવ્ય પોતે ખરાબ નથી, પણ એ એકથી સૌથી દૂર છે. એમાં સ્વરૂપ અને એકતા સૌથી ઓછા છે, એટલે એ અનિષ્ટ માટે, કદરૂપતા માટે જાણે કે જગ્યા પૂરી પાડે છે, પણ એ પોતે અનિષ્ટ નથી. એ તો ખાલી કેનવાસ જેવું છે જેને આત્માએ સુંદરતાથી ભરવાનું છે.
સમજાયું.
તો એમણે એમના પહેલાના જે મોટા ફિલોસોફરો હતા, પ્લેટો, એરિસ્ટોટલ, એમના વિચારોનું શું કર્યું? એમને આગળ વધાર્યા કે બદલ્યા? બંને કર્યું. એમણે પ્લેટોનો જે સારાનો વિચાર, ફોર્મ ઓફ ધ ગુડ હતો, એને લીધો, પણ એને વિચારોના સ્તરથી પણ ઉપર મૂકી દીધો. એને બનાવ્યો પરમ, અવર્ણનીય એક. પ્લેટોના વિચારો અને ભૌતિક જગત વચ્ચેનો જે ગેપ હતો એને ભરવા માટે એમણે પ્રગટીકરણનો સિદ્ધાંત વધારે વ્યવસ્થિત રીતે રજૂ કર્યો.
અને એરિસ્ટોટલ?
એરિસ્ટોટલનો અચલ ચાલક હતો જે વિચારે છે. પ્લોટિનસે કહ્યું કે ના, મારું એક તો વિચારથી પણ પર છે. વિચારવાનું કામ તો બીજા સ્તરનું છે, બુદ્ધિનું. એટલે એમણે પુરોગામીઓના વિચારોને આત્મસાત પણ કર્યા અને એમાં જરૂરી ફેરફાર કરીને એક નવી જ સિસ્ટમ ઊભી કરી.
એમનો વારસો તો ખરેખર બહુ મોટો લાગે છે. ક્યાં ક્યાં એમની અસર દેખાય છે?
અરે બહુ બધી જગ્યાએ. એમના પછીના જે નિયોપ્લેટોનિસ થયા, પોર્ફિરી, ઇમ્બલિકસ, પ્રોક્લસ, એમના પર તો સીધી અસર હતી જ, પણ એનાથી એ આગળ ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર પર બહુ ઊંડી અસર પડી, ખાસ કરીને સેન્ટ ઓગસ્ટિન પર.
ઓગસ્ટિન પર કેવી રીતે?
ઓગસ્ટિને ભગવાનના અમૂર્ત સ્વરૂપનો ખ્યાલ, અનિષ્ટ સારાનો અભાવ છે એ વિચાર, આ બધું નિયોપ્લેટોનિઝમમાંથી, પ્લોટિનસના વિચારોમાંથી લીધું. પૂર્વના ઓર્થોડોક્સ ચર્ચનો જે રહસ્યવાદ છે એના પર પણ એમની અસર છે. અને વાત અહીં પૂરી નથી થતી. ઇસ્લામિક સુવર્ણ યુગના જે મહાન ફિલોસોફરો થયા, અલકિંદી, અલફરાબી અને ખાસ કરીને ઇબ્ન સિના, જેને પશ્ચિમમાં એવિસેના કહે છે, એ બધા પ્લોટિનસથી પ્રભાવિત હતા. ઘણીવાર તો એમના લખાણો ભૂલથી એરિસ્ટોટલના નામે ચડી ગયેલા અરબી અનુવાદો દ્વારા એમના સુધી પહોંચ્યા હતા.
અચ્છા.
હા, યહૂદી વિચારધારામાં પણ માઇમોનાઇડ્સ અને પછીથી કબાલાના રહસ્યવાદીઓ પર નિયોપ્લેટોનિક અસર જોવા મળે છે. અને છેક પુનરુજ્જીવનમાં 15મી સદીમાં જ્યારે માર્સેલિયો ફ્યુસિનોએ એનિડ્સનું લેટિનમાં ભાષાંતર કર્યું, ત્યારે તો યુરોપમાં જાણે પ્લેટોનિક વિચારોનો નવો જન્મ થયો. કળા, સાહિત્ય, ફિલોસોફી બધે જ એની અસર દેખાઈ.
આ તો થઈ ઇતિહાસની વાત. પણ આજે 21મી સદીમાં આપણે પ્લોટિનસમાંથી શું મળે? એમના વિચારો આજે પણ કામના ખરા?
મને તો લાગે છે કે ખૂબ જ કામના છે. આજે પણ આપણે એ જ સવાલો સાથે જજુમી રહ્યા છીએ ને. ચેતના શું છે? મન અને શરીરનો સંબંધ શું? આ ભૌતિક દુનિયાની પેલે પર કંઈ છે?
હા, એ પ્રશ્નો તો શાશ્વત છે.
પ્લોટિનસ આપણને યાદ કરાવે છે કે વાસ્તવિકતાના ઘણા સ્તર હોઈ શકે છે, અને અંતિમ સત્ય કદાચ તર્કની અને ઇન્દ્રિયોની પહોંચ બહારનું પણ હોઈ શકે. એમની પેલી આંતરિક યાત્રાની વાત, અંદર ઉતરીને સત્ય પામવાની વાત, એ આજે પણ એટલી જ મહત્વની છે. ખાસ કરીને અત્યારે જ્યારે બહારની દુનિયા આપણું ધ્યાન ખેંચવા માટે સતત બૂમો પાડી રહી છે. અત્યારે જે બિન સાંપ્રદાયિક આધ્યાત્મિકતાની વાતો થાય છે, વ્યક્તિગત અનુભૂતિ પર ભાર મુકાય છે, એમાં ક્યાંક ને ક્યાંક પ્લોટિનસનો પડઘો સંભળાય છે.
એમના કેટલાક વાક્યો તો ખરેખર વિચારતા કરી દેવા છે. પેલું એક છે ને, તમારી જાતમાં પાછા ફરો અને જુઓ, અને જો તમને હજુ તમારી જાત સુંદર ન લાગે તો પેલા શિલ્પકારની જેમ કામ કરો જે સુંદર મૂર્તિ બનાવે છે.
હા, એ અહીંથી થોડું કાપે છે, ત્યાં લીસું કરે છે, આ રેખાને હળવી બનાવે છે, પેલીને વધુ શુદ્ધ કરે છે, જ્યાં સુધી એના કામ પર એક સુંદર ચહેરો ન ઉભરી આવે. તમે પણ એમ જ કરો.
બરાબર. હા, આ ક્યાંથી છે?
આ એ એનિડ્સનો પહેલો જ ગ્રંથ છે, એનો છઠ્ઠો નિબંધ, સૌંદર્ય પર, ઓન બ્યુટી, I6. એ કહે છે કે આત્મસુધારણા એટલે કંઈક નવું ઉમેરવાનું નથી, પણ આપણી અંદર જે અસલી દૈવી સૌંદર્ય છે એને ઢાંકી દેતી અપૂર્ણતાઓને દૂર કરવાની છે. જેમ શિલ્પકાર પથ્થરમાંથી વધારાનું કાઢી નાખે એટલે મૂર્તિ દેખાય, એમ આપણે આપણા સ્વભાવમાંથી દોષો કાઢીએ એટલે સાચું સ્વરૂપ પ્રગટ થાય.
અને પેલું વાક્ય, જે આંખ પોતે સૂર્ય જેવી ન બની હોય તે સૂર્યને જોઈ શકતી નથી.
અને જે આત્મા પોતે સુંદર ન હોય તે કદી પ્રથમ સૌંદર્યનું દર્શન કરી શકતો નથી, આ પણ એ જ નિબંધમાં છે. આ એમનો મુખ્ય સિદ્ધાંત છે, સમાન દ્વારા સમાનને જાણી શકાય છે. લાઇક ઇઝ નોન બાય લાઇક.
એટલે
કે પરમ સત્યને, પરમ સૌંદર્યને, એકને જાણવા માટે આપણા આત્માએ પોતે એના જેવું બનવું પડે, એ સ્તર સુધી ઉચકાવવું પડે. આપણી અંદરની દિવ્યતા જાગે તો જ બહારની દિવ્યતાને ઓળખી શકે.
અને પેલું આંતરિક યાત્રાવાળું વાક્ય, આ પગની યાત્રા નથી.
હા, તમારે આંખો બંધ કરવી પડશે અને એના બદલે એક બીજી દૃષ્ટિને જગાડવી પડશે, જે તમારી અંદર જ છે, જે જાગવાની રાહ જુએ છે. એવી દૃષ્ટિ જે છે તો બધાનો જન્મસિદ્ધ અધિકાર, પણ બહુ ઓછા લોકો એનો ઉપયોગ કરે છે.
ફરી એ જ નિબંધ.
હા, I.6. આ સીધું જ કહે છે કે એક સુધી પહોંચવાનો રસ્તો બહાર નથી, અંદર છે. ઇન્દ્રિયોને શાંત કરો અને અંદરની જે સહેજ દૃષ્ટિ છે, અંતઃપ્રજ્ઞા, એને જગાડો. પ્લોટિનસ કહે છે કે આ શક્તિ દરેકમાં છે, પણ લોકો એને વાપરતા શીખતા નથી. પોર્ફિરિયે લખ્યું છે કે પ્લોટિનસે પોતે જીવનમાં 4 વાર આવી પરમ એકતા, હેનોસિસ, અનુભવી હતી.
આ બધું સાંભળીને લાગે છે કે એમનું દર્શન ખાલી વાતો નહોતી, જીવંત અનુભવ હતો. પણ એમની ટીકાઓ પણ થઈ હશે ને? શું કહે છે ટીકાકારો?
હા, થઈ છે. કેટલાક કહે છે કે એમનું દર્શન જગત નકારાત્મક છે, દુનિયાને, શરીરને ઓછું મહત્વ આપે છે. જોકે એનો બચાવે છે કે એ જગતને ખરાબ નહોતા માનતા, પણ એને ઉપરના સત્યની એક સુંદર પણ અપૂર્ણ છબી ગણતા હતા. જ્ઞાનવાદીઓ સાથે તો એમનો ઝઘડો જ આ વાત પર હતો.
ખ્રિસ્તી વિચારકોએ શું ટીકા કરી?
એમનો મુખ્ય વાંધો એ હતો કે પ્લોટિનસનો એક એ કોઈ વ્યક્તિગત પ્રાર્થના સાંભળનારો ભગવાન નથી, અને મુક્તિ માટે ભગવાનની કૃપા, ગ્રેસની જરૂર નથી, પણ વ્યક્તિ પોતાના પ્રયત્નથી, ફિલોસોફી દ્વારા મુક્તિ મેળવી શકે છે.
ઓકે.
આધુનિક સમયમાં પણ ચર્ચાઓ ચાલે છે, પ્લોટિનસ ખરેખર ફિલોસોફર હતા કે રહસ્યવાદી? મિસ્ટેક. એમનો પ્રગટીકરણનો સિદ્ધાંત ખરેખર એકની એકતા અને જગતની અનેકતા બંનેને બરાબર સમજાવી શકે છે. એમના લખાણો જટિલ છે, એટલે એના અર્થઘટનને પણ મતભેદ છે. અને કેટલીક નારીવાદી ટીકાઓ પણ થઈ છે કે એમના વિચારોમાં પુરુષ પ્રધાન કલ્પનાઓ વધુ છે.
બરાબર. તો અંતે આટલી બધી ચર્ચા પછી પ્લોટિનસના આ ગહન વિચારોમાંથી આપણે આજના જીવન માટે શું લઈ શકીએ? કયો વિચાર મનમાં રાખી શકીએ?
મને લાગે છે કે પ્લોટિનસ આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. શું આપણે આપણી વાસ્તવિકતાને ખાલી આ ભૌતિક સપાટી પર જ સીમિત કરી દીધી છે? આજની દુનિયા કેવી છે? વિભાજિત છે, કોલાહલ બહુ છે, આપણે ઘણીવાર બહુ છીછરું જીવીએ છીએ.
સાચી વાત છે.
આવા સમયમાં પ્લોટિનસની પેલી એક તરફની શોધ, એકતાની, ઊંડાણની, શાંતિની શોધ, એ આપણને આપણા પોતાના જીવનના મૂળભૂત સવાલો તરફ પાછા વાળે છે. એમની પેલી અંદરની દ્રષ્ટિ જગાડવાની વાત આપણને યાદ કરાવે છે કે કદાચ સૌથી મોટા જવાબો બાર દુકાનોમાં કે સ્ક્રીન પર નથી, પણ આપણી અંદર જ છુપાયેલા છે. પ્લોટીનેસ આપણને ચેલેન્જ કરે છે. શું આપણે એ અંદરની યાત્રા શરૂ કરવા તૈયાર છીએ, પેલી બીજી દ્રષ્ટિને જગાડવા તૈયાર છીએ જે એમના મતે આપણો જન્મસિદ્ધ હક છે? આ પ્રશ્ન સાથે હું આપણને છોડીશ.
ખૂબ સરસ, આભાર. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.